ஓங்காரபிந்து சம்யுக்தம் நித்யம் த்யாயம் யோகினாம் காமதம் மோக்ஷதம் சைவ. ஓங்காராய நமோ நமஹ. அரிஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ ஸர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமா பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞான தீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஷலாகயா சக்ஷுர்ன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே மஹாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட். சோமவார் தாரீக் 11 ஜனவரி 2010. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરની સ્થાપનાનો આજે 22મો દિવસ છે, 22મી વર્ષગાંઠ છે. 21 વર્ષના માણા રહી ગયા આ ઉત્કૃષ્ટ સ્થાનમાં. 21 વર્ષની સ્વાધ્યાય યાત્રા, ભક્તિ, આરાધના, અનેકવિધ પ્રકારના કાર્યક્રમો આ સ્થાન ઉપર કર્યા છે. જે સ્થાન ઉપર સત્પુરુષોની નિરંતર આરાધનાને ઉપાસના થતી હોય એ સ્થાન દિન પ્રતિદિન એના પરમાણુઓ અતિ પવિત્ર થતા હોય છે. અને એ જ કારણે આપણે ત્યાં તો સતત એવું યોગબળ છે કે હવે 12 માસ પ્રભુના વચનો આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ. આજે 22મો વાર્ષિક દિવસ છે એ નિમિત્તેના વિશેષ સ્વાધ્યાયમાં આજે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 843 એનો આપણે વિચાર કરીશું. વસો પ્રથમ આસો સુદ છઠ બુધવાર 1954. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય અત્યંત ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જૈવંત વર્તો ત્રિકાળ જૈવંત વર્તો. વસોના નિવૃત્તિ સ્થાન ઉપરથી લખાયેલો આ પત્ર પરમ કૃપાળુ દેવે પોતે કોઈ નવો ધર્મ સ્થાપ્યો નથી, કોઈ સ્થાપવાની એમની કલ્પના પણ નહોતી. લોકો અજ્ઞાનતાથી જે વિચારતા હોય તે, પરંતુ આ પુરુષ તો સનાતન અને શાશ્વત માર્ગનો ઉપાસક છે અને એ સનાતન અને શાશ્વત માર્ગની અંદર જે કંઈ છિન્ન વિચ્છિન્નતા આવી છે, ખંડખંડિતપણું આવ્યું છે, એમાં લોમ વિલોમ જે થયા છે એને એનું અનુસંધાન કરાવીને આ પુરુષ માર્ગનું આપણને અદ્ભુત સ્વરૂપ સમજાવે છે. તો એ જે પ્રબોધ કરે છે એ માર્ગ કયો છે, એનું સ્વરૂપ શું છે, પરમ કૃપાળુ દેવ જે માર્ગની પ્રરૂપણા કરે છે એ માર્ગનું સ્વરૂપ શું છે? તો અહીંયા શીર્ષકની અંદર જ એમણે જે આપ્યું છે, શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો, આ પેલું વાક્ય અડધું, એક એક વસ્તુ આપી છે. આ કોણે નિશ્ચિત કર્યો છે? માર્ગનું સ્વરૂપ કોણે નિર્ણિત કર્યું છે? તો શ્રીમદ વિતરાગ ભગવંતોએ, કેનું નામ છે? ઋષભદેવ છે, શાંતિનાથ છે, મહાવીર છે, એથી નીચેના કોઈ મુનિવરો આચાર્યનું નામ છે? કશું જ નથી. જુઓ, જે માર્ગ અનાદિ છે, અનંત છે, સનાતન છે, શાશ્વત છે, એ માર્ગ તો એની પ્રવૃત્તિ કરનાર, એ માર્ગનું સ્વરૂપ નિશ્ચિત કરનાર વિતરાગ ભગવંતો છે. અને વિતરાગ શબ્દ એ ગુણવાચક છે, દશાવાચક છે, જેનામાંથી રાગ અને દ્વેષ નિર્મૂળ થયા છે, સર્વથા ક્ષય થયા છે, એવા આત્માઓની દશા એ વિતરાગતા છે. અને સર્વ જ્યારે કેવળ જ્ઞાન પણ પૂર્ણ વિતરાગ થાય ત્યારે જ પ્રગટે છે. 12મું ગુણસ્થાનક ક્ષીણ મોહનું, મોહનો તમામ કણીઓ જ્યારે સમાપ્ત થાય છે ત્યારે જ જ્ઞાન પ્રગટે છે. આવા વિતરાગ ભગવંતોએ, આ આખી પરંપરા છે વિતરાગ ભગવંતોની, એમણે નિશ્ચિતાર્થ કરેલો આ માર્ગનો, આદિ પુરુષો એ વિતરાગ છે. અને પહેલો કોણ વિતરાગ હતો? તો કે અનાદિ છે, સનાતનનું સ્વરૂપ જે છે, જે માર્ગ સનાતન છે, એ સનાતનનું એક સ્વરૂપ એવું છે કે એની કોઈ આદિ નથી અને એનો કોઈ અંત નથી, અનુત્પન્ન છે, અવિનાશી છે, એવું જે સ્વરૂપ છે એ સનાતન છે. દેવકર્ણજી મુનિએ પરમ કૃપાળુ દેવને પ્રશ્ન કર્યો કે લોકો અમને પૂછે કે તમે કયા ગચ્છમાં છો અને કયા સંઘાડામાં છે, તો અમારે શું જવાબ આપવો? પરમ કૃપાળુ દેવે કહ્યું કે તમારે કહેવું, અમે સનાતન જૈન છીએ, અમે સનાતન જૈન છીએ, એની કોઈ આદિ નથી, એનો કોઈ અંત નથી. માર્ગનું સ્વરૂપ જેમ આત્મા અનાદિ છે, એમ આત્માની મુક્તિનો માર્ગ પણ અનાદિ છે, એનો ધર્મ પણ અનાદિ છે, અને એ નિશ્ચિત કરનારા પુરુષો પણ અનાદિ છે. તો એમણે નિશ્ચિત કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ માર્ગ આજે એમણે નક્કી કર્યો છે. એ ધર્મ, શાશ્વત ધર્મ કેવો છે? અચિંત્ય ચિંતામણી, ચિંતામણી રત્ન. કૃપાળુ દેવે કહ્યું કે ધર્મ તો અચિંત્ય ચિંતામણી છે, જુઠાભાઈના પત્રમાં. તો પૂછ્યું કે અચિંત્ય ચિંતામણી એટલે શું પ્રભુ? તો કે ચિંતામણી રત્ન પાસે હોય તો જે કંઈ વસ્તુની ઈચ્છા કરવામાં આવે એનું એ ફળ આપે છે, પણ એમાં ચિંતન કરવાનો પણ એક શ્રમ લેવો પડે છે. પણ અચિંત્ય ચિંતામણી એટલે કે જેમાં ચિંતવું પડતું નથી. ધર્મ છે તો ધર્મ પોતાનું ફળ આપશે જ, સહજ પરિણામ છે. જેમાં આપણે ચિંતવું ધર્મ પાસે, સાચો ધર્મ કરીએ તો ફળ શું મળી આપણે નક્કી કરવું કે મને આ આપજે, આ ગતિ આપજે, આ ગોત્ર આપજે, આવું આયુષ્ય આપજે, આવું શરીર આપજે, કશું જ નહીં. મુક્તિનું સ્થાન અહીંયા આપજો, જોજો પાછા ભૂલા નહીં પડતા, સિલસિલાની બદલે મને બીજે નહીં બેસાડી દેતા. ધર્મ અચિંત્ય ચિંતામણી છે. ધર્મનું ફળ મેળવવા માટે કોઈ ચિંતા આ જીવને કરવાની નથી. ધર્મ સાચો હોય એનું ફળ મુક્તિ છે. ધર્મનું ફળ મુક્તિ છે. અચિંત્ય ચિંતામણી, ચિંતન કરવાની પણ આવશ્યકતા નથી. ધર્મની આરાધના અને ધર્મની ઉપાસના સાચા અને શુદ્ધ ભાવથી કરવાની જરૂર છે. પરમ હિતકારી, આ ધર્મ કોઈ કાળે અહિત નહીં કરે. આ ધર્મનું આચરણ, આ ધર્મની આરાધના, આ ધર્મની ઉપાસના કરતા કોઈ દિવસ આ જીવનું કોઈ પણ પ્રકારે, કોઈ પણ અપેક્ષાએ પણ એનું અકલ્યાણ નહીં થાય, એનું અહિત નહીં થાય. બાકીના જગતની અંદર અનેક એવા કાર્યો છે, અનેક એવા ઉપક્રમો છે જે કરવામાં આવે પણ એની સાઈડ ઇફેક્ટ પણ થાય. દવા સરસ મજાની હોય તો ડૉક્ટર કે છે અસરકારક, પણ થોડી સાઈડ ઇફેક્ટ થાય, ક્યાંક એસિડિટી થાય, ક્યાંક કોન્સ્ટિપેશન થાય, ક્યાંક કંઈક થાય, ક્યાંક કાંઈક થાય, ક્યાંક બીજા દર્દોને આપે. જગતની અંદરના બધા જ જે ઉપાયો છે, ઓલ રેમેડીઝ એન્ડ રિકોર્સિસ, એ અત્યારે ક્યાંય સાઈડ ઇફેક્ટથી મુક્ત નથી. આ ધર્મ એવો છે, પરમ હિતકારી છે. તું એનું આરાધના જેટલું કરીશ એટલું, જેટલા પ્રમાણમાં કરીશ એટલા પ્રમાણમાં, આમાં એકાંતે તારું હિત હિત અને હિત જ થશે. એટલે જ્ઞાનીઓએ આ ધર્મના સ્વરૂપને એકાંત હિતકારી શબ્દ કહ્યો છે. એકાંત દર્શનમાં નથી, દર્શન અનેકાંત છે, છતાં એકાંત હિતકારી આ ધર્મ છે. ધર્મનું સ્વરૂપ એવું છે કે એને જે કોઈ આરાધે એનું અમંગળ ન થાય, અકલ્યાણ ન થાય, અહિત ન થાય. એ જાણીને આરાધે કે અજાણતા આરાધે, એ જો ભાવથી આની આરાધના કરશે તો એનું પરિણામ એને હિતકારી જ થવાનું. એવો પરમ હિતકારી, પરમ અદ્ભુત. અદ્ભુત શબ્દ કહેતા આશ્ચર્યકારક, સમજ નહીં પડે. એના પરિણામ આપણે આપણા લૌકિક વ્યવહારના ગણિતથી ગણવા બેસીએ તો એનો તાળોવાળો નહીં મળે, પણ અદ્ભુત છે. સહેજે સમજમાં આવી નહીં શકે તને કદાચ. આરાધના કર, મને ધર્મ પૂર્ણ સમજાય પછી જ હું આરાધના કરીશ, ન બને, કોઈ દી નહીં બની શકે. એ આરાધના કરતા કરતા જ ધર્મ સમજાય. પરમ કૃપાળુ દેવે કહ્યું કે ચોથે પહોંચે તો સાતમાની સ્થિતિ સમજાય, સાતમા સુધી જાય તો ઉપરની સ્થિતિ સમજાય, પણ મિથ્યાત્વમાંથી ખસે નહીં અને તેરમાની ચર્ચા કર્યા કરે તો ધર્મ કોઈ દી નહીં સમજાય. કારણ કે આ તર્કનો વિષય નથી, આ બુદ્ધિનો વિષય નથી, આ ચાતુરીનો વિષય નથી, આ વાણી વિલાસ એનાથી ધર્મ નહીં પકડાય. અનુભૂતિનો માર્ગ છે, અને અનુભૂતિના માર્ગમાં જેમ આગળ વધવામાં આવે એમ આગળનું દર્શન સ્પષ્ટ થાય છે. 200 માઇલની યાત્રા કરવી છે અને આપણી મોટરગાડીની લાઇટ તો માત્ર 200 ફૂટ જ જાય છે, માટે આવા ઘોર અંધારામાં ગાડી ચલાવવી તો જોખમ છે. અરે મૂરખ, હેઠો ઉતર, તને ડ્રાઇવિંગની ભાન નથી. જેટલી ગાડી આગળ ચાલશે એટલો 200 ફૂટનો માર્ગ ક્લિયર થતો જશે. એમ આ ધર્મની અંદર જેમ ગુણસ્થાનકના આરોહણ કરીશ, જેમ એક એક દશા પ્રાપ્ત કરીશ, એમ આગળની દશાની સ્થિતિ અત્યંત સ્પષ્ટ થશે. આ અદ્ભુત માર્ગ છે. આમાં કે સીધે સીધું પહેલાં મને સિદ્ધ શિલા દેખાય પછી જ હું મોક્ષની યાત્રા શરૂ કરું એમ, 14 ગુણસ્થાનકનો મર્મ પણ આ જ છે. કર્મની પ્રકૃતિઓ ખસતી જશે, આપોઆપ ખસશે. જે સ્થિતિ આવશે ક્યારે થાય ને ક્યારે ન થાય ને, કેટલાક લોકો ગુણસ્થાનકની ચર્ચામાં મહિનાના મહિનાઓ કાઢે. અરે ભાઈ, કામ કર એટલે થવા માંડશે, એનું ચર્ચા ન હોય. જગદગુરુ શંકરાચાર્યજી એટલા માટે જ કહ્યું કે તર્કથી તત્વ પામી શકાતું નથી. એને યશોવિજયજી મહારાજે પણ કહ્યું કે જ્યારે આત્માની દશા એ અનુભવનો વિષય છે ત્યારે તર્ક કેમ પ્રતિષ્ઠિત, એમાં તર્કની શું પ્રતિષ્ઠા કરશ છો, આ કાંઈ વાદ વિવાદ છે. વિવાદથી ધર્મ ન મળે, અનુભૂતિથી મળે. પરમ અદ્ભુત છે આ. સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર. ભાઈ, ધર્મ કરીએ તો કેટલા દુઃખ ટળે? તો દરેકે દરેક ઔષધ જેમ અમુક રોગો માટે છે કે આ લ્યો તો આ થાય, આ લ્યો તો આ થાય, આનું કરીએ તો આ થાય, આનું કરીએ તો આ થાય, આવી બધી ગણતરી જગતની અંદર વ્યવહાર માર્ગમાં આપણે શીખ્યા છે. હવે પ્રશ્ન થાય કે મારા તો દુઃખો કેટલા, અનંત. તો હવે ધર્મ કરવાથી કેટલા દુઃખનો નાશ થાય? અમુક પાછા રહીએ તો પછી મારે બીજું કરવું પડે ને. સર્વ દુઃખનો એક ધર્મ, વિતરાગનો, જિનેશ્વરનો, ધર્મનો ઉપાસના કરવાથી, આચરણા કરવાથી ભાઈ તારા સર્વ દુઃખનો નાશ થશે. અને સર્વ દુઃખનું મૂળ શું છે? સંસાર. તો સંસાર તારો ઉચ્છેદ થશે, તારા સંસારનો નાશ થશે, એકેય દુઃખ બચશે નહીં. જીવમાંથી સંસાર ગયો તો દુઃખનું મૂળ ગયું. હવે દુઃખ ક્યાંથી આવે? પરિભ્રમણમાં દુઃખ છે, જન્મ જરા મૃત્યુમાં દુઃખ છે, પણ મુક્તિમાં તો છે જ નહીં, દુઃખ રહિત અવસ્થા છે. તો આ ધર્મ એનું કેવું પરિણામ છે? તો કે સર્વ દુઃખનો નિસંશય નાશ કરનાર. નાશ કરે એમ શબ્દ કીધો તો કંઈ વાંધો નહોતો, આ નિસંશય શબ્દ મૂક્યો જ્ઞાની હોય. શું કામ? કે જો ભાઈ તારી સમજમાં કદાચ નહીં આવે, તને એમ થશે કે ધર્મ કરવાથી આટલા દુઃખ ટળે, હજી થોડાક તો રહી જાય ને પાછા, એટલે બીજું કંઈ કરવું પડે ને. તો કે સર્વ દુઃખનો કરશે નિસંશય. ધર્મના ફળમાં, ધર્મની કરણીમાં શંકા રાખીશ. માં સમ્યકત્વનું આ દૂષણ છે શંકા. શંકા એટલે વિતરાગના વચનમાં, સર્વજ્ઞના વચનની અંદર શંકા ઉત્પન્ન થવી એ સંકેતનું દૂષણ છે. નિશંક થશે, નિશંકતા એ સમ્યકત્વનું પહેલું લક્ષણ છે, પહેલું ભૂષણ છે. નિશંક થાવ એટલે કૃપાળુ દેવે કહ્યું, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી જ નિસંગતાની પ્રાપ્તિ હોય છે. તારે અસંગ થવું છે તો નિર્ભયતા જોશે અને નિર્ભયતા નિશંકતા થશે. જ્યાં સુધી શંકાનો એક પણ કીડો અંદર સડબડે છે ત્યાં સુધી જીવ અભય ન હોઈ શકે, ભય રહિત ન હોઈ શકે. અને ભય રહિત જે જીવ છે એ કોઈ દી અસંગ ન થાય. ભય સાથેનો છે તે, જેને ભય છે એ અસંગતાની કલ્પના પણ ન કરી શકે. એને કોક ને કોક તો સાથે જોઈ, શસ્ત્ર જોઈ, સાથ જોઈએ, સાથી જોઈએ, કંઈ જ જોઈએ, ભય છે. જેને ભય નથી એને અસંગતાની અંદર કોઈ ચિંતા નથી. નિસંશય શંકા રાખમાં સર્વ દુઃખનો આત્યંતિક કહેતા મૂળથી. હવે આત્યંત ક્ષય થાય, દર્દ મટે ખરું પણ ઉઠલોય થાય તો, ઉઠલો થાય તો ગયો, ઉઠલા વડે તો કોઈ દી બચે જ નહીં. અહીંયા કે છે આ દુઃખનો ક્ષય કરે વિતરાગનો ધર્મ. એ કેવો ક્ષય કરે? શબ્દ મૂકો આત્યંતિક. મોક્ષની વ્યાખ્યા આપતા પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આ ગાથા મૂકી છે.
દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, શુદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ.
મોક્ષ ત્યારે જ થાય કે જ્યારે દેહાદિક સંયોગનો આત્યંતિક ક્ષય થાય. ફરી જો જન્મવાનું હોય, ફરી અવતાર લેવાનો હોય, એ મોક્ષની સ્થિતિ નથી. આત્યંતિક નેવર. હવે પતી ગયું, પૂરું થયું, વાતની સમાપ્તિ થઈ. દુઃખનો નાશ તો કરે જ, સર્વ દુઃખનો કરે, નિસંશયપણે કરે અને આત્યંતિક નાશ કરે. પરમ અમૃત સ્વરૂપ, સરસ વિશેષણ આપ્યું. ધર્મનું સ્વરૂપ કેવું છે? વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ પરમ અમૃત સ્વરૂપ. અમૃતનું શું પરિણામ છે? અમૃતનું આપણી ઓળખ શું છે? કે જો અમૃત પીધું હોય તો પછી કોઈ દી મરવાનું ન થાય, એટલે અમરપણું. આ જીવનું જે પોતાનું અમરપણું છે એ જો આ ધર્મથી એને જે પ્રાપ્ત થાય છે એ હવે પછી સિદ્ધ થયા પછી કોઈ દી પાછો સંસારી થાય નહીં, હવે પાછો મરવાનો ન થાય. સંસારમાં ગયો તો આપણે સમજી કે આ મરવાનો થયો છે હવે, એટલે નીચી ગતિમાં ગયો. અમૃત પીધું છે, ધર્મનું અમૃતથી મુક્ત થયો છે, એમને એમ નથી થયો. કોઈ ધક્કો મારીને ઉપર નથી પહોંચાડી દીધો તો પાછો પડશે. અમૃતનું સ્થાન કહ્યું છે અને અમૃત પીધું છે, સ્વયં અમરત્વ પ્રાપ્ત કર્યું છે. હવે એને આ જેમાં મર્તૃત્વ છે, મૂર્તત્વ છે, એવું સંસાર હવે એને પ્રાપ્ત થાય નહીં. મોર્ટલ નો, ઇમોર્ટલ. પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ ધર્મ કેવો? તો કે ઘણું જગતની અંદર છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પણ આપણને આપણા ગજાની અંદર જે ચીજ હોય એટલી જ ઉત્કૃષ્ટ દેખાય, એનાથી પણ ઉત્કૃષ્ટ હોય એવું આપણને સમજ ન પડે. કોઈ એમ કે દરિયો જબરજસ્ત મોટો છે, હવે કૂવામાં જે ડેડકો છે એ દરિયાની કલ્પના કોઈ દિવસ કરી ન શકે. બહુ ફૂલાવી ફૂલાવીને કહીએ આટલું આટલું, જા જા આટલું ન હોય તો હવે તને ખબર નથી. કૂવાના સામા કાંઠે જાય ના કે ભાઈ અહીંયા તો કંઈ એનાથી ઘણું મોટું, તો કે રેવા દે હવે, તને ખબર. સર્વોત્કૃષ્ટ જ્ઞાની પુરુષો કહે છે, સંસારના જીવોને હજુ ઉત્કૃષ્ટતા શેમાં છે? આપણને તો નાના એવા સંસારના સુખો એમાં આપણે ચલિત થઈ જઈએ અને એમાં આપણે બસ આઈ એમ મોસ્ટ લકી. શું? તો કે બારી પાસે જગ્યા મળી. કાંઈ શબ્દને અને લકને બોલવાને કંઈ સંબંધ છે? આપણે બહુ ભાગશાળીઓ, આનું આમ થયું ને આમ થયું. અને ભાગ્ય સાથે, પ્રારબ્ધ સાથે એનું લક શું કહેવાય, ઉત્કૃષ્ટપણું શું કહેવાય? એક દુનિયાના તુચ્છ સુખો છે એની અંદર આ જીવ રમતો થઈ જાય છે. એને ધર્મનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ એ સમજી શકતો નથી. એવો શાશ્વત ધર્મ, આ ધર્મ ટાઈમ બિંગ છે, શાશ્વત ધર્મનું સ્વરૂપ શાશ્વત છે, સનાતન છે અને શાશ્વત છે. સનાતનની ખૂબી એ છે કે અનાદિથી છે, અનુત્પન્ન છે અને અવિનાશી છે, અને શાશ્વત છે એટલે એ પ્રવાહથી વહેતો છે. કોઈ કાળ એવો નથી કે જ્યાં ધર્મનો અભાવ છે. આ શાશ્વતનું સ્વરૂપ સમજીએ આપણે. શાશ્વતો છે, સનાતન છે. સનાતનમાં ચિરપુરાતન, નિત્ય નૂતન, હંમેશા આવી રીતે બે કાળને જોડતો અને આવો છતાં સતત વહેતો. કાળનો પ્રવાહ શાશ્વત છે, કર્મનો પ્રવાહ શાશ્વત છે, જગત પણ શાશ્વત છે. જૈન દર્શન કહે છે એક વ્યક્તિની અપેક્ષાએ, એક આત્માની અપેક્ષાએ એનો અંત છે, પણ પ્રવાહથી એનો અંત નથી. એમ આ ધર્મ પણ શાશ્વત છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે ધર્મ ન હોય. એવો શાશ્વત ધર્મ જૈવંત વર્તો, ત્રિકાળ જૈવંત વર્તો, તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જૈવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. બે વાર તે શબ્દ વાપર્યો છે. એટલે અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતની વાત છે આ વિતરાગ. એટલે કયા અનંત ચતુષ્ટય છે? તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. આવા ચાર ગુણો અનંતતાએ જેનામાં પ્રગટ થયા છે, સર્વ આવરણો ખસી ગયા છે, સર્વ ઘાતી કર્મનો જેનો નાશ થયો છે. આવો અનંત ચતુષ્ટય એટલે પ્રગટ ગુણો પ્રગટાવ્યા છે જેણે, એ ભગવંતનો અને તે જૈવંત ધર્મનો. એટલે તેવા ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો છે તેવો, તે ધર્મ કે જે ધર્મ અચિંત્ય ચિંતામણિ જેવો છે, હિતકારી છે, અદ્ભુત છે, આત્યંતિક દુઃખનો આત્યંતિક નાશ કરનાર છે, અમૃત સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ છે, તે ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. આ ધર્મનો આશ્રય, કોઈ વ્યક્તિના ધર્મની અહીંયા વાત નથી. અહીંયા તો તત્વનો ધર્મ છે. શ્રીમદ રાજચંદ્રજીએ તો તાત્વિક દર્શન, જગતના જીવોને અધ્યાત્મનું દર્શન કરાવ્યું છે. એની સાથે કોઈ આ વ્યક્તિ તો આવે ને જાય. મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ઓન ફોર એવર. એમ એક નદીનું વર્ણન કરતા ઇંગ્લિશ કવિએ આ વાક્ય મૂક્યું છે કે હું તો સનાતન વહેતી ધારા છું. મારા કાંઠે અનેક લોકો આવ્યા, સ્નાન કર્યું અને અનેક ગયા, પણ હું તો, મારો પ્રવાહ તો શાશ્વત છે. એમ આ વિતરાગ ધર્મનો પ્રવાહ શાશ્વત છે. પરમ કૃપાળુ દેવ આવા પુરુષ, વિતરાગી પુરુષ અને એના દ્વારા નિશ્ચિતાર્થ થયેલ એવા ધર્મની વાત કરે છે કે તે ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ ધર્મનો આટલો મહિમા ગાયા પછી કે તો સાહેબ આ ધર્મ તો જેની તાકાત હોય એ કરી શકે, અમારા જેવાનું શું કામ? આવો વિતરાગ ધર્મ તમે જે કહો છો, આટલા વિશેષણો આપો છો, આમાં અમારું ગજું, અમારી પહોંચની બહાર છે. નોટ વિધિન અવર રીચ, મોબાઈલ કહે ને એમાં સિલસિલાનો માર્ગ ઇટ્સ નોટ વિધ ઇન અવર રીચ. અમારો તો મોબાઈલ લોકલ છે, રોમિંગ કરાવશું તેથી જાશું સિલસિલાએ. ભાઈ તું એનું સ્વરૂપ સમજ, જેનું કોઈ સામર્થ્ય નથી. જો કેવા જીવોનું આ મોક્ષ છે, ધર્મ છે, એ જીવની અપેક્ષાએ છે, અજીવની અપેક્ષાએ નથી. ધર્મ, ધર્મ કરનાર ધાર્મિકની અપેક્ષાએ ધર્મ છે. તો કે જેનું કંઈ બીજું સામર્થ્ય નથી, એટલે પદવી નથી, પૈસો નથી, સત્તા નથી, શક્તિ નથી, કંઈ નથી, એવા અબુધ અને અશક્ત મનુષ્યો. કેવા? અબુધ અને અશક્ત મનુષ્યો. પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય એ જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. કાવીઠાની અંદર પટેલ વ્રજદાસ ગંગદાસ, એને મુંદાસે ઓળખાણ કરાવી. મુંદા બધા ખેતીના ખેડૂતો, કે ભાઈ કોઈક એક મહાત્મા પુરુષ આવ્યા છે ને એને ચિત્રપટ બતાવ્યું મુંદાસ પાસે હતું, એ કે આવા મહાત્મા આવ્યા છે અને કાવીઠામાં છે, તમે જજો જરા કલ્યાણ થશે. તો વ્રજદાસ પછી રોજ એના સત્સંગમાં કૃપાળુદેવનો બોજ ચાલતો હોય ત્યાં બિચારો ખેતરમાંથી કામ પતાવી અડું ઉડું કરીને ત્યાં પહોંચી જાય. આ વૃદ્ધાશને ત્યાં એકાદ મહિનો કાવીઠામાં પ્રભુનો વાસ્તવ્ય હતો અને પછી જતા રવાના થયા ત્યારે એ મૂકવા અગા સ્ટેશને ગયો અને ત્યાર પછી પ્રભુને ચોધારા સુધી રડી પડ્યો કે પ્રભુ અમારે કોઈ તાકાત નથી, હું તો કાંઈ ભણ્યો નથી, મને કંઈ સમજ નથી પડતી, મારી શી વલે થશે, પ્રભુ મારી શું ગતિ થશે. પ્રભુએ કહ્યું અહીંથી અમે જઈએ છીએ પ્રવાસમાં, તમે અત્યારે તા મંત્ર સ્મરણ મંત્ર કરો અને આરાધના કરો. તો એણે એ પરમ ગુરુ સર્વજ્ઞ દેવનું મંત્ર મળ્યો, આરાધના કરી અને બે મહિના પછી પ્રભુનું નિવાસસ્થાન ઉત્તર સંડા હતું. ઉત્તર સંડા દર્શન કરવા એ પહોંચી ગયો વૃદ્ધાશ. ત્યાં જઈને ફરીથી પાછો ગયો, પ્રભુ મારી કોઈ સ્થિતિ નથી, હું બાકીના મુમુક્ષુઓને બધા મુનિઓને જોઉં છું તો મને લાગે છે કે અમે તો ક્યાં જૈનમાં છીએ, હું કંઈ ભણ્યો નથી અને નથી ભણ્યો એટલે મને કંઈ આવડતું જ નથી. હવે શાસ્ત્ર વાંચન તો દૂર રહ્યું, સામાન્ય વસ્તુ પણ અમને ન આવડે, બોલતાય ન આવડે, કહેતાય ન આવડે. અને આંખમાંથી આંસુ સાથે પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરીને કહે છે કે પ્રભુ અમારી ગતિ શું થશે. કૃપાળુદેવ એને ઉભો કરીને આશ્વાસન આપે છે, વૃદ્ધાશ ભણેલા કરતા તમારો મોક્ષ વહેલો થશે, ભણેલા કરતા તમારો મોક્ષ વહેલો થશે. આસ્થા રાખો, જ્ઞાની પુરુષની આસ્થા, શ્રદ્ધા અને કામ કરીએ જાઓ. ભાદરણના ધોરી ભગત હતા, એ ધોરી ભગત ઇતર દર્શનના પણ બહુ જ્ઞાની. એ પરમ કૃપાળુ દેવની નામના સાંભળીને કાવીઠા આવી ગયા અને બહુ જ સાંભળ્યો. પછી એક દિવસ એણે બોધમાં કીધું, કેમ કે એમની પાસે કૃપાળુદેવ પેલું ગૌરાવતા હતા પદ, ભરતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી, બહુ સરસ રીતે ગાય અને એમાં વર્ણન છે એ સ્તવનમાં ભરતેશ્વરનું ચક્રવર્તી પદનું. તો એ ધોરીભાઈ તો શાસ્ત્રના જાણકાર, એણે કીધું કે અમે મેં વાંચ્યું છે એવું સિદ્ધાંતમાં એવું આવે છે કે જે બહુ ડાયા હોય ને એ જાજુ પરિભ્રમણ પામે. આ ધોરીભાઈએ કીધું, બહુ ડાયા હોય એ જાજુ પરિભ્રમણ પામે, આ વાત ખરી છે? કૃપાળુદેવ કે હા, કારણ કે જ્યાં સ્વચ્છંદ જોર કરતો હોય ને તો એ સ્વચ્છંદ જીવને મોટું બંધન છે, મોક્ષ માર્ગની અંદર બહુ મોટું બંધન છે. અને આ જાજુ ડાપણ જે કરવા જાય તો એ તો રખડી મળે. એટલે આસ્થા, નિશ્ચય અને આશ્રય આ બહુ મોટી ચીજ છે. એટલે એને પણ ત્યાં કહ્યું કે ભાઈ તમારો મોક્ષ તો, વાત સાચી છે, વહેલો થાય જે ડાયા ન થાય અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જાય. મુનિ લક્ષ્મીચંદજી હતા લલુજીના ગ્રુપની અંદર, છ મુનિઓ હતા, મેં એક લક્ષ્મીચંદજી મુનિ હતા. ખેડાની અંદર કૃપાળુદેવ પધાર્યા ત્યારે ખેડાની અંદર લક્ષ્મીચંદજી મુનિ કહે કે પ્રભુ આ દેવકર્ણજી તો એટલા બધા શાસ્ત્રજ્ઞ છે અને લલુજી મહારાજને આપની કૃપા થઈ છે, આ તો બધા કરશે, અમે તો આમાં કાંઈ સમજતા નથી, આખો દિવસ શું કરે છે એ ખબર નથી પડતી, હું કાંઈ સમજતો નથી પ્રભુ. તો કૃપાળુ દેવે કહ્યું, મુનિશ્રી, આ તમે જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પંચ મહાવ્રત ધારીને બેઠા છો ને, એને પકડી રાખજો, આસ્થા રાખજો, શ્રદ્ધા રાખજો, અને ધ્યાન કરતા રહેજો, આત્માનું ચિંતન કરજો, ભણેલા કરતા તમારો મોક્ષ વહેલો થશે. આ બધા જે જાણે છે ને એના કરતા, પણ તમને 14 પૂર્વના સારરૂપ એક વાત કહીએ છીએ કે જે કોઈ વિકલ્પ આવે એને દબાવી દેજો, બસ એમાં કાંઈ નીચે પડશો જ નહીં ક્યાંય. આવું શ્રદ્ધાનું બળ છે અને એ જ નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. આવો નિશ્ચય અને આશ્રય હોય તો એક શબ્દ પ્રયોગ સાથે બીજો મેકો, ઘણીવાર આપણે કહીએ કે અમને નિશ્ચય અને આશ્રય છે જ, કે બસ અમને તો હવે વિતરાગના માર્ગમાં અમે છીએ અને આશ્રય છે વગેરે વગેરે, પણ હજી આપણો નિશ્ચય ને આશ્રય જ્ઞાનીઓ કહે છે તે પ્રકારની શ્રેણીનો નથી. એટલે જ્ઞાનીએ બીજું વાક્ય લખવું પડ્યું છે અહીંયા કે અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ મુશ્કેલ યાદ, 10-10 વર્ષથી અમે આ બધું કરીએ છીએ, 25-25 વર્ષથી આ બધું કરીએ છીએ, અહીંયા જેવન ત્યાં જેવન, કોબા ગયો તો અહીંયા ગયો તો ધરમપુર ગયો, જા ને જ્યાં જવું હોય જા, હજી કાંઈ મેળ પડતો નથી. શેનો મેળ પાડવો છે, મેળ શેનો પાડવો છે, તારે ખબર જ નથી ધર્મનું સાચું સ્વરૂપ, કલ્યાણનું સાચું સ્વરૂપ. કશાય ઘટે તે કલ્યાણ, વૈરાગ્ય જન્મે તે જ્ઞાન, વીરતીના ભાવ થાય, ઉદાસીનતા આવે, સંસારના સંગ પ્રસંગની અંદર જીવના રસ અને રુચિ મંદ થાય, દિન પ્રતિદિન સંસાર તરફથી વિમુખ થતો જાય અને માર્ગની સન્મુખ થતો જાય, આ પરિણતિ છે. એ પરિણતિ પોતાની આભ્યંતર પરિણતિ છે, આંતરિક છે, કે હવે સંસારના પદાર્થ અને વિષયોની અંદર અનેકવિધ વિષયો છે એક જીવનની આસપાસ, એમાં મારા રંગ રાગ અને રુચિ રસ કેટલા, એ મંદ થયા, એ અલ્પ થયા. એટલે કૃપાળુ દેવે કહ્યું, મંદ વિષયને સરળતા આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ભાઈ, આ વિષય કશાયની મંદતા તો થવી જ જોઈએ, નહીં તો જીવમાં આત્માર્થ માટેની યોગ્યતા પ્રગટે નહીં. આ વિતરાગનો ધર્મ આરાધન કરવો છે, એની ભૂમિકામાં જીવના વિષય કશાયોનું અલ્પત્વ મંદત્વ એ બહુ આવશ્યક છે, નહીં તો વૈરાગ્ય જન્મ ન થાય. અને વૈરાગ હોય એ વિરાગીને વિતરાગી બને, કોઈ વિલાસી વિતરાગી નહીં થાય, આમાં વિલાસમાંથી વિતરાગ પેદા ન થાય. એટલે કહ્યું છે, ધીરજ રાખો, નિશ્ચય અને આશ્રય એને ક્યારેય ગૌણ નહીં કરો, જીવનભર સુધી આશ્રય છોડો. કૃપાળુ દેવ તો કહે છે કે આશ્રયથી જો આ દેહ છૂટે, આશ્રયપૂર્વક જો આ દેહ છૂટે તો મનુષ્ય જીવનનું સાર્થકપણું છે. પત્રાંક 692 ફરીથી વાંચજો, સાર્થકપણું છે, કારણ કે એવા આશ્રયપૂર્વક જેનો દેહ છૂટ્યો છે તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામશે, સ્થિતિ કરશે, સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. અદ્ભુત વાત મૂકી છે. ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. ધર્મના માર્ગમાં ચાલતા મોટામાં મોટો ભય ગમે તે સ્થિતિમાં આપણને સતાવે, બધી જ વ્યવસ્થા કરી હોય, બાકીનું બધું જ ગોઠવી રાખ્યું હોય, તોય આપણે એનાથી છૂટી ન શકીએ એવો ભય હોય તો દેહનો. અનાદિથી દેહનો સંયોગ છે, દેહની સાથે જ આ રહ્યો છે અને એકમેકની અંદર એવો ભળી ગયો છે. આ ચેતન જડ સાથે ભળી ગયો છે તો જડ સમાન થઈ ગયો છે અને એક કારણને કારણે બધી જ ક્રિયા, એનો બધો જ ઉપક્રમ, એના બધા જ મન વચન કાયાના યોગોનું પ્રવર્તન એ માત્ર દેહલક્ષી જ થાય છે. એ દેહના ભયથી એનું આખું સંસારની પરિણતિ ચાલે છે, એમાં ક્યાંય આત્માને સ્થાન નથી. જ્ઞાની પુરુષ કહે છે કે દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિત્સાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદસાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. આ સાર, દ્વાદસાંગ ભગવાનની ત્રિપદીને પકડી લીધી ગણધર પુરુષોએ અને એમાંથી દ્વાદસાંગીની રચના કરી, 12 અંગને એમાંથી પછી આગમ અને એના જે કંઈ પાછળના ગ્રંથો કહીએ એવા ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એની રચના કરી અને કાળે કાળે 500 વર્ષે 900 વર્ષે 1000 વર્ષે 1200 વર્ષે 1500 વર્ષે આ રચનાઓ તો થતી જ રહે છે. કાળ અપેક્ષાએ જ્ઞાની પુરુષો આપણને સમજ પડે ભાષામાં વિવરણ, ચૂર્ણી, ભાષ્ય, ટીકા અનેક પ્રકારના સ્વરૂપે ગ્રંથો આપે છે. પરંતુ મૂળ વાત આ છે, દ્વાદસાંગ એ ભગવાનના સમગ્ર બોધનો સારૂપ દ્વાદસાંગીની રચના કરી છે. આ મૂળ છે, આ ગંગોત્રી છે જ્ઞાનની. એ દ્વાદસાંગને સંક્ષેપમાં કોણ સમજ્યું છે? કૃપાળુ દેવ કહે છે, દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો દ્વાદસાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. શું આવ્યો ધર્મનો સાર? દેહથી જેટલું ભિન્નપણું થાય, દેહ અને દેહના સંયોગ જેટલા પર ભાસે, અને હું સ્વ છું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવું મારું આત્મ સ્વરૂપ, ચિદ્રૂપ સ્વરૂપ એવો હું છું, એ આ દેહની પર્યાયથી મારી પર્યાય જુદી છે, દેહની અવસ્થાથી મારી અવસ્થા જુદી છે, બંને દ્રવ્યો ભિન્ન છે. આ એકમેક કરીને ભેળસેળ તો કરી, પણ ભેળસેળમાં શું થયું? તો કે આત્મા ખોવાઈ ગયો. બે તત્વનો ભેળસેળ છે. અરે બે સુધી તો આવ, હજી બે માંથી પછી નક્કી કરજે કે દેહ નહીં ને આત્મા હું. પણ અત્યારની સ્થિતિ તો અજ્ઞાનની એટલી બધી છે કે દેહ તેજ હું.
જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.
આમ જ જણાય છે,
દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.
આખો દી જૈનમો ત્યાંથી મરસ ત્યાં સુધી બધી જ તારી ક્રિયા, અરે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા પણ તારી દેહને હેતુથી જ થાય છે. દેહના ગમો અણગમો, દેહની અનુકૂળતા પ્રતિકૂળતા, દેહની સાતા અસાતા, બસ આના આધાર ઉપર જ આખું જીવન છે. કેમ છો? મજામાં. શું કામ? શરીર મજામાં છે. માટે માથું દુખતું એને કીધું કે મજામાં છું? ભૂખ લાગી હોય એને કીધું કે મજામાં છું? કા હું તો આત્માને મજામાં છું. તમે પૂછો છો કોનું, મને ખબર નથી, પણ હું તો આત્મા છું અને મજામાં છું. કોઈ દી આત્માનું એવું સ્વરૂપ લક્ષમાં પણ આવતું નથી. સાંભળે બધું પણ જાગૃતિ ન આવે. આને કહેવાય ઉપયોગ. આત્મામય ઉપયોગ ક્યારે થયો નથી, ઉપયોગ દેહમય જ રહ્યો છે. એટલે હર્ષ અને વિષાદ સમયે સમયે જે જીવના પરિણામ થાય છે એ દેહ સંબંધિત થાય છે. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે દ્વાદ સાંગના સંક્ષેપમાં સમજ્યા છે એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. આ કેની વાત છે? જે વિતરાગના માર્ગમાં સ્થિત છે, જે મુમુક્ષુ છે, જે શ્રાવક છે, જે સાધક છે, જે આત્મતત્વની ઉપાસના કરે છે પણ હજુ દ્રષ્ટિ આવી નથી ત્યાં સુધી અનેક પ્રકારના વિકલ્પની અંદર છે. એ મુનિપણામાં પણ એને વિકલ્પ છે, એને શ્રાવકપણામાં પણ વિકલ્પ છે, એને સાધક દશામાંય વિકલ્પ છે. જ્ઞાની કહે છે, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? તને મળ્યો છે ને જો નિશ્ચય થઈ ગયો હોય તો હવેના લેખાજોખા કરવાની અંદર અધીરજ નહીં કર. આ કંઈ એવી વાત નથી કે આજે ધંધો શરૂ કર્યો ને કાલ લખપતિ થઈ ગયો. ભાઈ, અનાદિકાળના કર્મો, પાપ, આ બધા સમાવાના છે અને આ બધા ખપાવાના છે, કેટલાક વેદવાના છે. જીવ એને બંધન કર્મનો છે અને કર્મબંધ અજ્ઞાનથી થયું છે. આ અજ્ઞાન તો અધ્યક્ષણ પર્યંત વિદ્યમાન છે. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી અજ્ઞાન ઊભું છે. જ્ઞાન અને અજ્ઞાન બે જુદા પદાર્થ નથી, જુદી અવસ્થા છે. જ્ઞાન ગુણની જ વિપરીત પર્યાય એ અજ્ઞાન છે. એ જો સમ્યક થશે, ક્ષણ માત્રમાં કૃપાળુદેવ કહે છે કે અનાદિથી જે જ્ઞાન ભવ હેતુરૂપ હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું એવા હે સમ્યક દર્શન તને નમસ્કાર. આ સંકિત, આ દ્રષ્ટિ જે પ્રાપ્ત થાય છે એ જ્ઞાનની અવસ્થાને પલટાવે છે. અજ્ઞાની જ્ઞાની બને છે કેટલી વાર લાગે? ભણવા બેસાડવો પડે? કેટલી યુનિવર્સિટીની ડિગ્રી લે તો જ્ઞાની થાય? કેટલા પુસ્તકો વાંચે તો જ્ઞાની થાય? ના ભાઈ, અજ્ઞાનીને જ્ઞાની થતા સમય માત્રમાં એનું જ્ઞાન જાત્યાંતર થાય જો એને આત્મજ્ઞાન પ્રગટે તો. અને આત્મજ્ઞાન યુનિવર્સિટીની ડિગ્રીથી પ્રગટશે? લૌકિક વ્યવહારિક કેળવણીથી પ્રગટશે? આત્મજ્ઞાન તો ત્યારે જ પ્રગટશે જ્યારે આત્મા પોતાના દ્રવ્યની સન્મુખ થશે, પોતાના સ્વરૂપને જ્ઞાનીના બોધનો આધાર લઈને, જ્ઞાનીના બોધનો આધાર લઈને એની દ્રષ્ટિ એના દ્રવ્ય ઉપર પડશે કે ઓહો, હું શરીર છું એટલું જ નહીં, મને ખબર નહીં કે આ શરીર તો ઝૂંપડી જેવું છે, એની અંદર અમૂલક આત્મા રહે છે. તો એની દ્રષ્ટિ ફરી જશે કે આ તો નાશવંત છે, એની અંદર એક અમર તત્વ બેઠું છે. આ તો જીર્ણ શીર્ણ થાય છે, પેલું તો સનાતન અને શાશ્વત છે. આવું મારું એ જ હું. આ તો માત્ર કર્મકૃત વ્યક્તિત્વ છે, પેલું મારું સ્વભાવકૃત અસ્તિત્વ એ તો અંદર બેઠું છે, એ તો સનાતન અને શાશ્વત છે. આ થયું તો અજ્ઞાની જ્ઞાની થઈ ગયો. માટે એવો ખેદ નહીં કરતા ધર્મની બાબતમાં પ્રયત્ન કરવો. કેટલામો ઘા મારતા આ થશે એ કોને ખબર છે? 99 ઘા માર્યા હોય નકામા જાય, પણ એક ઘા એવો પડે તો એમાં 99 પ્રયોજનભૂત છે. એમ ધર્મની અંદર આવ્યા પછી વિતરાગ પુરુષોએ કહેલા માર્ગનું અનુસરણ કરતા કરતા, આત્માની વૃત્તિઓને શુદ્ધ કરતા કરતા, વિષય કષાયોને મંદ કરતા કરતા, કર્મની પ્રવૃત્તિને મંદ કરતા કરતા, આ રીતે સંવર આશ્રવ સંવર નિર્જરા થયા જ કરશે, થયા જ કરશે. ક્યારે થશે? કોઈ એવી પળ આવશે કે જે પડે પડદો ખસી જશે, અજ્ઞાનના પડડો ખસી જશે. આ થશે, એને માટે કોઈ નિશ્ચિત ટાઈમ નથી. એને માટે મુહૂર્ત ન પૂછાવાય. સમ્યક દર્શન ક્યારે થશે એ કોઈ જ્યોતિષને પૂછવા ન જવાય કે કઈ તારીખે થશે, કયા ચોઘડીએ થશે. એ ચોઘડિયું જોઈને આવતું નથી, કારણ કે આવે છે એનાથી શુભ ચોઘડિયું કોઈ છે નહીં. આ તો કાળનો જય કરી લીધો સમ્યક દર્શને. જેને આત્માનું દર્શન થયું એ કાળ જયી થઈ ગયો. જ્યાં સુધી આત્માનું દર્શન નથી ત્યાં સુધી હું કેટલા વર્ષ જીવીશ, કેટલા મારે હવે બાકી છે, કેટલા ઉજવા, જન્મદિવસ કેટલામો, આ બધું કોના માટે છે? અજ્ઞાનીને માટે છે, શરીર જેના કેન્દ્રમાં છે. જેને આત્મદર્શન થયું એને હું કેટલા વર્ષ મારા થયા તો અંદરથી શું જવાબ આવે? અનાદિનો હું છું. કેટલા વર્ષ જીવીશ? અરે હું અનંતકાળ જીવીશ. આ સ્વરૂપમાં નહીં જીવું તો સિદ્ધ સ્વરૂપમાં જીવીશ. મારું મૃત્યુ હવે નથી. જન્મને મૃત્યુ દેહ અપેક્ષિત છે, અને જેને આત્માનું જ્ઞાન થયું છે એને આ જન્મ મૃત્યુની ભાષા એની સમાપ્ત થઈ ગઈ છે. આ એની કસોટી છે. એ કહે છે કે એવો ખેદ ન કરતા વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આ વિતરાગના ધર્મને મળ્યો છે ને, ધર્મ જેને મળ્યો છે એને કેમ પામીશ ને ક્યારે પામીશ ને આવી બધી ચિંતા ન કરવી. અધીરજ નહીં, અધીરજનો ખેદ ન કરવો, પણ દેહ સંબંધીની હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરવી. સમયે સમયે દેહાધ્યાસને તોડતા જવું. આપણને રોકનાર કોઈ પણ હોય, ઘણા સંયોગો છે, ઘણા બહારના છે, મકાન છે, પ્રોપર્ટી છે, ધંધા છે, વેપાર છે, આ બધા બહુ દૂરના છે. એને તો એકવાર આપણે સોંપી દઈએ તો નિવૃત્ત થઈ જાય કે મને હવે કશી જ ચિંતા નથી, આ બધા સંયોગો મારા હોવા છતાં મને બાધક નથી. આ શરીર કોને સોંપવું? આ બાધક છે. ડૉક્ટરને કહેવાય કે મેં તમને સોંપી દીધું છે, હવે તમારે કંઈ કરવું એ કરો, ઇન્જેક્શન દેવા હોય તો દો, એ બધી બરાબર, પણ પીડા થાય ત્યારે ઓલો લીએ નહીં હો, કીએ કે બહુ આનંદ બળતરા બહુ થાય, પણ સાહેબ હવે તમને શું બોલવામાં ક્યાં પૈસા દેવા છે. આ દેહ જેટલો બાધક છે, દેહ જેટલો રોકે છે, દેહાદી સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ એને દૂર કરો. જ્યારે જ્યારે કંઈ પણ થાય, હર્ષ પણ થાય તો પણ નહીં, શરીર સારું થાય તો એમાં વૃત્તિ ન જાય, અને શરીર નબળું થાય તો પણ એમાં વૃત્તિ ન જાય. સાતા મળે તો પણ એની અંદર પલટાય નહીં, અસાતા આવે તો પણ ન જાય. સાતા વેદની હો, અસાતા વેદની હો, શરીર સંબંધી ન હર્ષ ન વિષાદ એવી કોઈ પણ વૃત્તિ એને દૂર કરો. કારણ કે જે મારું નથી, જે ક્ષણિક છે, જે ક્ષણભંગુર છે, થાય એની અંદર, શરીર છે, ઉપાધિ પણ આવે, શરીર છે, સારું પણ થાય, શરીર છે ભાઈ, એમાં હાનિ વૃદ્ધિ થયા કરે, એમાં શરીરનું ગલન અને સડન થયા કરે. ઉદગલનું એ જ સ્વભાવ છે કે ભેળા થવું અને વિખરાવું થાય. શરીરમાં તો ભેળા થાય તો શરીર સાજું પણ થાય, અને એ ભેળા થાય તો સોજો આવે. પણ જાણકાર એમ કહે કે મૂરખ ફૂલામાં આ તો તને સોજા ચડ્યા છે, તો જાડો નથી થયો, વજન વધે તો કે ચરબી ચડી છે, ઉતાર ને તો મરી જઈશ. શરીર છે આ તો પૂતગલનો સ્વભાવ છે, હર્ષ નહીં વિષાદ પણ. બસ વિતરાગના ધર્મથી બે કામ કરવાના કયા છે? ખેદ નહીં કરવો, નિશ્ચય અને આશ્રયને છોડવો નહીં, અને પ્રત્યક્ષ જે કાંઈ રોજે રોજ પરિણમન ચાલે છે એમાં દેહ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ, આ વૃત્તિ સમયે સમયે ઉત્પન્ન થાય છે, નિમિત્તે નિમિત્તે ઉત્પન્ન થાય છે. પ્રત્યેક ક્રિયાની અંદર પહેલા વૃત્તિ જાગે, અને પછી આખું ચિત્તનું જોડાણ થતા વર્તન પ્રવર્તન થાય, મન વચન કાયના યોગોનું બધું. પણ શરૂઆત એની શેમાં થાય? વૃત્તિ. વૃત્તિ જેવી ઉદયમાં આવે એટલે એની સાથે આ સીધું રાગ દ્વેષના ઈચ્છા અનિચ્છાના બધા કસાય ભાવ જોડાઈ જાય, અને એ વ્યવહારનું સ્વરૂપ પકડી લે, અને પછી તો પ્રવર્તન થાય. વૃત્તિ ઉત્પન્ન થાય ત્યાં જ રોકવો. કૃપાણુદેવે કહ્યું, વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. તો કર્મનો અકર્તા બની જઈશ ક્યારે? વૃત્તિ પોતાના ભાવમાં વહી જાય, જ્યાંથી ઉત્પન્ન થઈ છે પાછી લે. વૃત્તિઓનું ઉપશમન કરવું, વૃત્તિઓનું નિવર્તન કરવું, એ જ સતત કરવા યોગ્ય છે. તો કે છે, દેહ સંબંધી વૃત્તિઓ છે બે પ્રકારની, હર્ષ અને વિષાદ, એનાથી દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય, દુર્વૃત્તિની સામે સદવૃત્તિ, મિથ્યા વૃત્તિની સામે સત્વૃત્તિ. શું છે? જેમ દેહ ઉપરની અત્યાર સુધી વૃત્તિ ચલાવી હર્ષની ને વિષાદની, એમ હું આત્મા છું એવી દ્રષ્ટિ આવતા એ અસંગ છે. અસંગ કહેતા આ દેહનો સંગ એને પણ એ બોજો છે. દેહનો સંગ એ પણ આત્માને બોજો છે. એ અપ્રાકૃતિક અવસ્થા છે. ઇઝ નોટ માય નોર્મલ પોઝિશન. આપણે એમ છે કે શરીરમાંથી રોગ જાય પછી આપણે કે ક્વાઇટ નોર્મલ એબ્સોલ્યુટ, વાહ, બધા રિપોર્ટ કઢાવી લીધા. પણ આ રિપોર્ટ કઢાવ્યો કે શરીર લાગુ પડ્યું છે હજી? આ રિપોર્ટ કેથી આવશે? એ કોણ આપશે? એ કાઢી નાખે. અસંગ શુદ્ધ, એમાં કોઈ મલિનતા નથી. શેની શુદ્ધતામાં મલિનતા? શું? કશાયની મલિનતા. વિષય કશાય એ આત્મામાં આવેલી એની મલિનતાઓ છે, નિવૃત્તિમાં આવેલી. ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ કહેતા જ્ઞાન ગુણ ઉપયોગ વાળો, દર્શન ગુણ ને જ્ઞાન ગુણ જેનો ક્રિયાત્મક છે એવો ઉપયોગ વાળો હું આત્મા છું. શરીરને આત્માનો અભાવમાં શરીરનો ઉપયોગ કેટલો, એનું ચૈતન્ય કેટલું કાંઈ ખબર પડે? એને તો કહીએ છીએ સબ અથવા તો મળદું. અરે ભાઈ, ગયું લાકડું કયો કે મળદું કયો? લાકડું હજી શરીર દેહમાં, શરીર ઘરમાં રખાયો, પેલા લાકડાના પેઢિયા હોય ને વર્ષો સુધી આપણને આશરો આપે, પણ કઈ પેઢિયામાં લાકડું ન મળે, મળદું ન બંધાય. કારણ કે મળદું તો થોડા સમયની અંદર એનું ડિકમ્પોઝિશન થશે અને અનેક પ્રકારના રોગો અને જંતુનો કારણ બનશે. અને સ્વાઇન ફ્લૂ બારો મરી જાય તો પછી એની કંઈ સ્મશાન યાત્રા ન કાઢવા દો. એ ત્યાં ને ત્યાં એના પ્લાસ્ટિક વીંટીને સીધો ફાયર બ્રિગેડવાળાને કે આને ભઠ્ઠીમાં નાખી દો. આવું શરીર છે. હું ચૈતન્ય છું. કેટલો જબરદસ્ત ફેર. એક જડ અને જડમાં પણ નિકૃષ્ટમાં નિકૃષ્ટ જડની જાત છે આ શરીરની જાત. કે આત્માના અભાવમાં તો એ સડ્યું, મીંડું સડવા. અને એક છે ચૈતન્ય શુદ્ધ, એવું સ્વરૂપ છે. એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરીને તે જ વૃત્તિનું બળ રાખવું. વૃત્તિ તો છે જ, પણ એક વૃત્તિને ઉપશમ કરવી અને બીજી વૃત્તિને સતેજ કરવી. બળ કેનું રાખવું? આને હર્ષ વિષાદને દેહ સંબંધી એને ગૌણ કરવા અને હું આત્મા છું એ વૃત્તિનું બળ રાખવું. મંદ વૃત્તિ થાય, કદાચ ભૂલાઈ જાય, ઉપયોગ ચલિત થઈ જાય, ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર ઉપર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. વૃત્તિ મંદ થાય તો વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. આપણને પરિષય અને ઉપસર્ગ આવે તો આ મહાપુરુષોએ, વિતરાગ પુરુષોએ પરિષય અને ઉપસર્ગ સહન કર્યા છે. તે સમયે જે વૃત્તિનું અવલંબન લીધું છે, કાનમાં કાષ્ટ સલાકાનો ઉપસર્ગ થાય અને ભગવાન મહાવીરે કઈ વૃત્તિનું અવલંબન લીધું વિચાર કરવો જોઈએ. ગજસુકુમારને માથે ખેરના અંગાળા સળગે કઈ વૃત્તિનું અવલંબન એમણે લીધું? અરે, આપણા શરીરમાં રોગ ફાટી નીકળે, એક રોગ અનેક નહીં, પણ જેને આવા 16 રોગ શરીરમાં ચક્રવર્તી સનત ચક્રવર્તીને થયા હતા મુનિ દશાની અંદર અને સ્થિર છે અને દેવને ઔષધની ના પાડે છે કે ભવરોગ મટાડ, આ દેહ રોગને મારે મટાડવો નથી. કઈ વૃત્તિનું અવલંબન લીધું? આવા વિતરાગ પુરુષોના ચરિત્રો અદ્ભુત ચરિત્રો છે કે એમણે કઈ વૃત્તિનું અવલંબન રહીને પોતાના ઉપયોગની સ્થિરતામાં એ રહ્યા છે, કાયોત્સર્ગમાં રહ્યા છે, ધ્યાનમાં રહ્યા છે. તો કે છે, ત્યાં એવી વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર ઉપર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. આભી થયેલી વૃત્તિ જે છે દેહ તરફની, હર્ષ વિષાદ તરફની, એ વૃત્તિને અપ્રમત્ત કરવી. એમાં કોઈ પણ પ્રકારનો અપ્રમત્ત એટલે ઉપયોગ સહિત. પ્રમત્તમાં આત્માનો ઉપયોગ, શુદ્ધ ચૈતન્યના ઉપયોગથી જે વિમુખ છે એ પ્રમત્ત ભાવ છે, એ પ્રમત્ત દશા છે, એ પ્રમત્ત આપણા યોગ છે, અપ્રમત્ત યોગ. આવી અપૂર્વ વૃત્તિ અહો
થશે અપ્રમત યોગ રે, લગભગ કેવળ ભૂમિકા સ્પર્શને દેહ વિયોગ રે, ધન્ય રે દિવસ આહો.
આ વૃત્તિ, આ અપ્રમત યોગ અને કેવળ જ્ઞાનની દશા કૃપાળુ દેવે શું સંકલન કર્યું છે. એક એક વસ્તુ ક્યાં છે, એનો ક્રમ શું છે, એનું અનુસંધાન શું છે. એ વૃત્તિને અપ્રમત કરવી, બસ વૃત્તિને અપ્રમત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો ધર્મ, આ ધર્મની આરાધનાનું સ્વરૂપ, આ ધર્મનું સ્વરૂપ, અને આ સાધકે ક્યાં પોતાનું કર્તવ્ય શું છે એ ઉપરનો બહુ સંક્ષિપ્ત અને લખનાર તરીકે સહી કરી છે નિર્વિકલ્પ. આ 14 પૂર્વનો સાર મુનિ લક્ષ્મીચંદજીને કહ્યું કે વિકલ્પ કરવા નહીં, ઉઠે તો દબાવી દેવા. લ્યો તમને સાર કહીએ છે, જાઓ તમારું કલ્યાણ બીજા કરતા વહેલું થશે. કારણ કે 13મું ગુણસ્થાનક નિર્વિકલ્પ ઉપયોગ દશા જ્યારે આવે છે જીવની, એ નિર્વિકલ્પ થાય છે સ્વરૂપ બાબતમાં, ત્યારે એની સર્વજ્ઞતા અને એનું ધ્યાનનું ઉપયોગનું અખંડપણું ત્યાં વર્તે છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ.
ઓમ સજાત્મ સ્વરૂપ.